તારીખ 24/11/1994 શ્રી સમયસર કળશ ટીકા શ્લોક 148 અને 149 ઉપર પૂજ્યભાઈ શ્રી શશીભાઈનું ભાવનગરમાં પ્રવચન સળંગ પ્રવચન નંબર 270.
જગત એમ જાણે છે અને પૂર્વકર્મ ના યોગ થી એમના નસીબે એવો એમને સંયોગ છે એમ કહેવાય છે. પણ જ્ઞાનીને એમાં પોતાપણું અનુભવાતું નથી કે પોતાપણું લાગતું નથી, એટલે એને પરિગ્રહ ભાવ નથી. પરિગ્રહ ભાવ નથી એટલે મમતા રૂપે, મમતા રૂપે એટલે પોતા રૂપે એનો સ્વીકાર પણ નથી. રસ ક્યાં આવે? પોતાનો હોય એમાં. પારકામાં કોઈને રસ નથી. કુટુંબમાં પણ પોતાનું માન્યું છે, એની તબિયત બગડે તો ઉપાધિ થાય. ગામમાં બધાની તબિયત બગડીને હોસ્પિટલ ભરાયેલી રહે છે તો એની ઉપાધિ કોઈને છે? હોસ્પિટલ જુઓ તો ભરેલી હોય છે, એની ઉપાધિ કોઈને નથી. પણ એક પોતાનો જણ એની અંદર હોય તો એની ઉપાધિ છે, કેમ કે ત્યાં મમતા રૂપે સ્વીકાર છે, એ એનો પરિગ્રહ છે. જ્ઞાનીને એ પ્રકાર નથી પરિણામમાં. જેને પોતાનો ભિન્ન જ્ઞાનમય આત્મા ભિન્નપણે જ અનુભવમાં છે, એને એ આત્મા છોડીને ક્યાંય બીજે પોતાપણું નથી, એવું સ્વીકાર પણ નિશ્ચયથી પ્રાપ્ત થતું નથી. નહીં એ દિન પ્રાપ્ત થતું જ નથી એ પ્રકાર નથી. પરિણતિની દ્રષ્ટિ લઈએ તો અંદર આત્મામાં આત્મામય આત્મભાવે પરિણતિ છે, તેથી બહારમાં ઉપયોગ જાય છે. જે સંયોગ છે એને ભોગવે છે, ખાય છે, પીએ છે, બધું ભોગવું તો ચાલુ છે, પણ છતાં પણ એમાં મમતારૂપ સ્વીકારપણું નથી. શા કારણે નથી? કે રાગ એટલે કર્મની સામગ્રીને પોતારૂપ જાણીને રંજિત પરિણામ રૂપ જે પર્યાય રાગનો અર્થ કરે છે. કેટલો લાંબો અર્થ કર્યો છે, રાગ શબ્દ એક છે બે અક્ષરનો. કર્મની સામગ્રીને પોતારૂપે જાણીને રંજિતપણા રૂપ ભાવ થવો તે રાગ છે. કર્મની સામગ્રી એટલે શું? ઉદય માને આવ્યું તે સંયોગ. એમાં પોતાપણું જાણીને રંજિત પરિણામ થવા, પરિણામ રંગાઈ જવાય એની અંદર અરક્ષોપથી, એને રાગ અહીંયા કીધો છે. એનો રસ એટલે એનો વેગ, એ એવા પરિણામમાં રસ નાનો વેગ તેનાથી ખાલી છે, જ્ઞાની તેનાથી ખાલી છે. અજ્ઞાનીને કર્મની સામગ્રીમાં પોતાપણું જાણીને પરિણામમાં રંજાયમાન થાય છે. એમાં એને રસ પણ આવે છે, કેમ કે પોતાનું માન્યું છે માટે, પોતાનું જાણ્યું છે માટે. જ્ઞાની એ પ્રકારના પરિણામથી ખાલી છે, શૂન્ય છે, એવું પરિણામ નથી આવતું બિલકુલ. એમાં ભિન્નપણાનો અનુભવ રહે છે, પોતામાં પોતાપણાનો અનુભવ હોવાને લીધે પર પદાર્થમાં પોતાપણાનો અનુભવ થતો નથી. ઉપયોગ જાય છે પણ પ્રવેશતો નથી એમ અનુભવાય છે. જે પદાર્થ ઉપર ઉપયોગ જાય છે તે પદાર્થમાં ઉપયોગ પ્રવેશતો નથી, તે પદાર્થમાં ઉપયોગ જુદો રહે છે, પદાર્થથી જાય છે છતાં જુદો રહે છે, એ એમનો અનુભવ છે. એટલે તેનાથી ખાલી છે એવો ભાવ હોવાથી પરિગ્રહ ભાવ નથી. કેમ કે રાગ રસથી રીત, રાગ રસથી ખાલી છે, રાગના રસથી ખાલી છે. રાગ એટલે રંજાયમાન પરિણામનો જે વેગ આવવો જોઈએ એનાથી ખાલી છે, એ વેગ ના આવે એમ છે. એને જોવો તો ખબર પડે કેવી રીતે ચાલે છે. આશ્ચર્યકારી પરિણામ છે. પદાર્થ છે, વિષય સામગ્રી રૂપ પદાર્થ છે, એના પ્રત્યેના પરિણામ છે, છતાં એમાં ભિન્નતા છે. એટલે રાગ રસથી ખાલી છે, રાગનો રસ આવતો રાગ રસથી ખાલી છે એવો ભાવ હોવાથી, એ પ્રકારનું સમ્યક દ્રષ્ટિનું અંતરંગ પરિણામ હોવાથી નાની એને પરિગ્રહ ભાવ નથી. તે પદાર્થોનો પરિગ્રહ તેને ગણવો જોઈએ નહીં, કેમ કે એ પોતે પણ પોતાપણ જોતા નથી, અનુભવતા નથી, માનતા નથી. તો પછી બીજા એને બીજી રીતે ગણે તો એને અન્યાય થયો કે ના થયો? એ તો ચોખ્ખો અન્યાય થયો. એના ઉપર દ્રષ્ટાંત કહે છે. બધા અનંત જ્ઞાનીઓ, નામ ગમે એનું આપણે લઈએ, અનંત જ્ઞાનીઓનું એમ જ પરિણમન છે. જેટલા કોઈ જ્ઞાની શું છે, ગમે તે સ્થિતિમાં દેખાતા હોય, બધા એનું એક આ જ પ્રકારે પરિણમન છે. કોઈ ત્યાગી દેખાય તો એનું આ પરિણમન છે, કોઈ ભોગી દેખાય તો પણ એનું આ જ પરિણમન છે. દ્રષ્ટાંત કહે છે, કશાયિત વસ્ત્રે રંગયુક્તિ બહિ લૂંટતી, જેમ સર્વ લોકમાં પ્રગટ છે કે જગતમાં પ્રગટ છે કે હરડા ફટકડી લોધર જેને લાગ્યા નથી, આ ત્રણ કેમિકલ છે. હરડે આપણે ખાઈએ છીએ ને એ ફટકડી, અને લોધર પણ એ જાતનું એક રસાયણ છે. જેને લાગ્યા નથી એવા કપડામાં પહેલાં જણે એ લગાડી દો, પછી રંગ ચડાવો તો પાકો ચડે. શું રંગયુક્તિ અર્થાત મજીઠના રંગનો સંયોગ કરવામાં આવે છે તો પણ કપડાને લાગતો નથી, રંગ બહાર ને બહાર ફરે છે, એટલે ધોવો એટલે રંગ ઉતરી જાય. તો ફટકડીના પાણીમાં પહેલાં બોલ્યો હોય ને પછી એને મજીઠનો રંગ લગાડો તો એ જાય જ નહીં, કાઢવા માગો તો જાય નહીં, અને નહીતર ચડે નહીં કપડાને. રંગમાં કપડું બોલ્યું માટે રંગીન થયું એમ નહીં, એની સાથે સાથે એને ફટકડી કે લોધર કે કાંઈક એને હોવો જરૂરી છે. એમ રાગ થયો માટે અપરાધ નહીં, રાગ રસ હોય ઉતાપણાનો નિકલ્પના પૂર્વક તો એને બંધ છે. રાગથી બંધ ન લીધો, પોતાપણાના મિથ્યા કલ્પનાથી રસ ચડીને જે આવે પરિણામ એ જીવને બંધન કરે છે. નાનીને એવું હતું નથી માટે બંધન થતું નથી. જેમ કપડાને રંગ લાગતો નથી બહાર ને બહાર ફરે છે, તેવી રીતે હવે બંનેનો ભાવાર્થ આમ છે કે સમ્યક દ્રષ્ટિ જીવને પંચેન્દ્રિય વિષય સામગ્રી છે, એના પૂર્વકર્મને લઈને સંયોગ છે, ભોગવે પણ છે, પરંતુ અંતરંગ રાગ દ્વેષ મોહ ભાવ નથી, અંતરંગમાં છૂટા છે. આ સારું છે, રાગ દ્વેષ મોહ ભાવ નથી એટલે શું, આ ઠીક છે એમ સમજીને રાગ નથી, આ અઠીક છે એમ સમજીને દ્વેષ નથી, એ તો જે છે એ છે. પોતાની અશક્તિને કારણે રાગનો અંશ થયો છે, ચીજને લઈને નહીં, ચીજ સારી ખરાબ છે માટે નહીં, ચીજ પોતાની છે માટે પણ નહીં, પરંતુ અંતરંગ રાગ દ્વેષ મોહ ભાવ નથી, તેથી કર્મનો બંધ નથી, નિર્જરા છે, માટે એને સમ્યક દ્રષ્ટિને કર્મનો બંધ નથી પણ નિર્જરા છે. કેવી છે રંગયુક્તિ? એ રંગની યુક્તિ કેવી છે? કપડોને રંગ એકઠા કરવામાં આવ્યા છે તેવી, એટલે તો પ્રયોગ લીધો કે રંગ ચડાવે ત્યારે શું, રંગમાં કપડાને બોળે, રંગમાં કપડાને બોલે તો રંગ ચડે કે ન ચડે, એમ ન ચડે, એને ફટકડી સાથે અંદર નાખી હોય તો રંગ ચડે, નહીં તો રંગ ન ચડે. એમ રાગ થયો માટે બંધાય કે ન બંધાય તો કે એમ નહીં, સામી ચીજમાં એને પોતા પણ થયો હોય ને એને લઈને એનો રસ અથવા વેગ અંદર આવતો હોય તો આખે આખો પ્રતિબદ્ધપણાને પામે. જે રાગ છે એમાં આખો આત્મા અનુભવાય, રાગમય પણ, અને નહીં તો રાગથી ભિન્ન જ્ઞાનમય પણ અનુભવાય, નહીતર રાગ હોવા છતાં રાગ થી ભિન્ન જ્ઞાનમય પણ અનુભવાય. આ ફેર પડે છે, અંદર ની આટલી રમત છે. બહારથી જોવા વાળાને આ બાહ્ય દ્રષ્ટિનો વિષય નથી, એટલા માટે ઘણી વાર એવો પ્રશ્ન આવે છે. આ શિબિર બિબિરમાં બધા પ્રશ્નો ભણાવે એમાં આવે. સમ્યક દ્રષ્ટિને ઓળખવા માટે બાહ્ય લક્ષણ શું શું પ્રશ્ન આવે? સમ્યક દ્રષ્ટિને ઓળખવા માટે બાહ્ય લક્ષણ શું કે બાહ્ય લક્ષણ કાંઈ નહીં? રૂપાણુ દેવે ત્યાં સુધી લખ્યું કે એક નમસ્કાર મંત્ર બોલવા જેટલો પણ જેને નિયમ નથી. નિયમનો અર્થ શું? રોજ ઉઠીને સવારે નમસ્કાર મંત્ર માણસ બોલે એટલું તો સમય દ્રષ્ટિનું હોવું જોઈએ ને, ભલે જીવનમાં બીજું કાંઈ ન કરે. એટલે કે જીન મંદિર ન જાય, શાસ્ત્ર ન વાંચે, કોઈ ધાર્મિક સાધન કરતો ન દેખાય, કેવળ સંસારિક કાર્યો કરતો દેખાય, તો કાંઈ નહીં. મનમાં પંચ પરમેશ્વરી મંત્ર તો એક વખત બોલી લે કે એનેથી એનું એટલો નિયમનું બંધન નથી એને, અને છતાં નિર્જરા કરે છે. ચર્ચા ચાલે છે સમય દ્રષ્ટિના વિશે, તો કે એને કાંઈ નિયમ નથી, પણ અંદરમાં બહુ મોટું કામ કર્યું છે. અરે જુઓ ને, આપણે તો આ ચર્ચા ચાલે છે પૂર્ણતાના લક્ષણ, તો ક્યારે લક્ષ બંધાય? શુદ્ધ અંતકરણથી ક્યાંય પણ સુખની આશાને અપેક્ષા ન હોય ત્યારે તો મુમુક્ષુતા શરૂ થાય. આટલી આકરી શરત છે. સમય દ્રષ્ટિ પણ તો આ બહુ દૂર છે હજી. એવું મોક્ષુપણું શરૂ થઈ, એ મોમોક્ષુપણું કેળવાય, એમાં આગળ વધે, સ્વરૂપ નિશ્ચય કરી, દર્શનમાં તોડતો 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 ઉપસમ કરી નાખ્યો ત્યારે સમય દ્રષ્ટિ થયો. એ કાંઈ ન દેખાય. અને પૂજા કરે છે કે નહીં, દર્શન કરવા આવે છે કે નહીં, શાસ્ત્ર રોજ વાંચે છે કે નહીં, સ્વાધ્યાય કરે છે કે નહીં, દાન આપે છે કે નહીં, દયા પાડે છે કે નહીં, બાહ્ય દ્રષ્ટિ. ત્યાગ કેટલો કર્યો છે, શું ખાય છે, શું નથી ખાતા, ઠીક, આ બધું બાહ્ય દ્રષ્ટિનો વિષય છે. એનાથી સમય દ્રષ્ટિ ઓળખાતા નથી. હીરાને ઓળખવા માટે ઝવેરી થવું પડે, એ એક પ્રસિદ્ધ વાત છે લોકમાં પણ. પણ હીરાનો પથ્થર જેને રફ કહેવામાં આવે છે, કાચો પથ્થર, એને ઓળખવા માટે તો ઊંચી વધારે ટ્રેનિંગ લેવી પડે છે. કેમ કે ઓલો તો ચમકતો પાલિશ કરેલો પદાર્થ છે, તો આઈ ગ્લાસથી પણ એનો તેજ પકડી શકાય છે. આ તો પથરામાં છુપાયેલો હીરો છે. સામાન્ય પથ્થરોમાં એવો જ પથ્થરો લાગે, બીજા પથ્થરા જેવો પથ્થરો લાગે, એમાં ઘણા કલરના આવે છે, કોઈ પીળાશ પડતા, કોઈ બદામી રંગના, કોઈ બ્રાઉન રંગના, આછા આછા કલર, ડાર્ક નથી કલર. એની છાલ ઉપર નેવી હોય છે, પછી તો અંદરથી તોડે, ત્યારે અંદર તો ક્વાર્ટ્ઝના પથ્થર આવે છે ને, એવું અંદર હોય છે, એમાંથી ઘડે છે હીરાને. એમાં એને ઓળખવું કે આમાંથી કેવી ક્વોલિટીના હીરા બનશે, એ ઝવેરી બનવા કરતાં કઠણ વાત છે. એમ ભગવાન સર્વજ્ઞ છે, સમોસરણમાં બિરાજે છે, 34 અતિશય સહિત છે, અને 100 ઇન્દ્રો એની પૂજા કરે છે, આ લાખો જીવો એને ગુણગાન કરે છે, એમાં તો લોલમાં લોલ કરવું સહેલું છે. મુનિરાજ ત્યાગી છે, એનો ત્યાગ જોઈને એને નમસ્કાર વંદન કરે ગુરુ, આપણા ગુરુ ગણાય, એ જુદી વાત છે. શું? કેમ કે ત્યાં તો બહુ જગ્યા નથી માથાકૂટ કરવાની, આમને આમ કેમ છે ને તેમ કેમ છે. પણ સમયદ્રષ્ટિને ઓળખવામાં પાણી ઉતરી જાય, એટલે એને યોગ્ય થવું પડે, એટલી તૈયારી અંતરદ્રષ્ટિ કેળવવી પડે, તો ઓળખી શકે. તો ખરેખર તો સમયદ્રષ્ટિને ઓળખે, એ નિગ્રંથ ગુરુને ઓળખે, અને એ સર્વજ્ઞને ઓળખે. સર્વજ્ઞને ઓળખે, એ નિગ્રંથ ગુરુને ઓળખે, અને એ સમયદ્રષ્ટિ. ત્રણેયમાં સામાન્ય શું છે? જ્ઞાનને ચારિત્ર સામાન્ય નથી. કોઈનું જ્ઞાન ઓછું છે, કોઈનું જ્ઞાન વધારે છે, કોઈનું આચરણ ઓછું છે, કોઈનું આચરણ ઓછું વધારે છે. સમય દ્રષ્ટિને તો બાહ્ય આચરણ નથી, જ્ઞાનમાં બાહ્ય જ્ઞાન ન દેખાય લ્યો, શું કરો, એનું સમય તો ઓળખવું પડે. એટલું 504માં લીધું છે, કોઈ પ્રત્યક્ષ કારણને અવલંબીને કે કોઈ પરોક્ષ કારણને અવલંબીને. સર્વજ્ઞ સમ્યત્વપણે ઓળખાય તો સર્વજ્ઞ ને સર્વજ્ઞ જાણ્યાનું ફળ છે, નહીં તો સર્વજ્ઞ ને સર્વજ્ઞ જાણીને તેની ભક્તિ પૂજા કરે એનું આત્મ પ્રત્યે કોઈ ફળ નથી. 504 પત્રમાં લીધું. એટલે ઓળખવાની જે વાત છે એ તો સમ્યત્વને ઓળખવાની વાત છે. એકને ઓળખે એટલે આખી જાત ઓળખાય. આ એ નિર્જરાધિકારમાં ઓળખાણ કરાવવાનો વિષય ચાલે છે. એટલે એમ કીધું કે સમ્યક દ્રષ્ટિ જીવને સારાંશ લીધો ભાવાર્થમાં. પંચેન્દ્રિય વિષય સામગ્રી છે સંયોગ. પાંચ ઇન્દ્રિયના વિષયનો, પાંચે ઇન્દ્રિયના વિષયો એને હોય પૂર્વકર્મના નસીબ યોગે. ભોગવે પણ છે, એની ક્રિયા પણ છે, પરંતુ અંતરંગ રાગ દ્વેષ મોહ ભાવ નથી, તેથી કર્મનો બંધ નથી, નિર્જરા છે. આ અંતરંગ પકડવાની વાત છે, અંતરંગમાં જે છે એ પરિણામ પકડવાની વાત છે, ફરક ત્યાંથી આવે. નાસ્તિમાં રાગ દ્વેષ મોહ ભાવ નથી લીધો. અસ્થિમાં શું છે? અસ્થિમાં સમ્યત્વની મોજુદગી છે, સંકિત પ્રગટ થયું છે, અજ્ઞાન ગયું છે ને જ્ઞાન પ્રગટ થયું છે. બસ આ બે વસ્તુ ઓળખાવી દીધી. સમ્યક દર્શન થવા માટે તો આપણે આત્મજાગૃતિ તો વાંચો છો, હમણાં 20માં 21માં અંકમાં વ્યવસ્થિત વાત લીધી છે, ક્યાંથી શરૂ કરવું, કેવી રીતે આગળ વધવું. બે અંકમાં વાત આવી ગઈ. આપણા પરિણામ પછી તપાસીને માપવો કે આપણે ક્યાં આગળ ઊભા છીએ, કેટલું આગળ ચાલવાનું બાકી છે. પોતાના પરિણામને અવલોકીને નક્કી કરવું પડે કે ભવભ્રમણની ચિંતા થઈ તો હજી શરૂઆતમાં જે એકડોનું મીંડું શરૂ કર્યું એ ચિંતા બસ નિરસ્તાનો વૈરાગ્ય વિરક્તતા આવી અને પછી નિર્ધાર કર્યો કે આ કરવું જ છે, કોઈ પણ ભોગે કરવું છે કે આપણે અનુકૂળતા એ કરવું છે. બધું મૂકવું પડે, અનુકૂળતા બધી મૂકવી પડે. અનુકૂળતા નહીં, સમાજ પ્રતિબંધ પહેલા મૂકવા પડે. કોઈ પણ પારમાર્થિક વિષયને મુખ્ય કરતા સામાજિક પ્રોબ્લેમ ઊભો થતો હોય તો, પારમાર્થિક મુદ્દાને મુખ્ય કરવો કે સામાજિક મુદ્દાને મુખ્ય કરવો, કેમ કે સમાજનું વજન ઘણું પડે અને પરમાર્થની કિંમત એટલી આવી ન હોય, તો એ લોકસંજ્ઞાને લોક દ્રષ્ટિ છે, એ સમાજ પ્રતિબંધ છે. સમાજ પ્રતિબંધ હોય ત્યાં સુધી પોતાના મુમુક્ષુતામાં આગળ વધી શકે નહીં, મુમુક્ષુતા ન પ્રગટે. પછી કુટુંબ પ્રતિબંધ, કુટુંબની મુખ્યતા કરવા જતા પરમાર્થને ગૌણ કરે તો પણ મુમુક્ષુતા ન પ્રગટે. દેહ પ્રતિબંધ, શરીરની અનુકૂળતા હાચવીને પછી કરવું છે, અનુકૂળતા ન રહી તો આપણાથી ન થાય, એ અભિપ્રાયમાં દેહ પ્રતિબંધ છે. આ ત્રણ પ્રતિબંધ જાય તો ઓલો સંકલ્પ વિકલ્પ પ્રતિબંધ જાય, એ તો સૂક્ષ્મ છે. પાછો ત્રણ માંથી મોટા ભાગના મોક્ષો નથી નીકળતા. કોઈને સમાજ પ્રતિબંધ છે, કોઈને કુટુંબ પ્રતિબંધ છે, કોઈને દેહ પ્રતિબંધ છે, કોઈને બધું છે, કોઈને કોઈ કંઈક છે. પછી આપણું કામ નથી થતું પણ થાય ક્યાંથી? આપણે વચ્ચે આગળીઓ આડો હોય, બાણું ખુલે નહીં, બાણું બંધ કરીને આગળીઓ મારેલો છે, આ બધા આગળીયા છે વચ્ચે, એ બધું તપાસવું પડે. પોતાના પરિણામ તપાસી એ પ્રતિબંધોથી દૂર થઈ અને ગંભીરતાથી વાસ્તવિકપણે શરૂઆત કરવી જોઈએ. અનંત જન્મ મરણના નાશનો પ્રોબ્લેમ છે, કે જેવી તેવી વાત છે, અને ઠેઠ સિદ્ધ પદ નો પાયો અહીંયા નાખવાનો છે. મુક્ષુતા એ સિદ્ધ પદ નો પાયો છે. તો સિદ્ધ પદ સાદી અનંત અચળ દશા હોય, એટલું બધું મજબૂત હોય કે જેમાં અનંતતા પ્રગટે છે સર્વ ગુણોની, તો એનો પાયો કેટલો મજબૂત હોય એની મજબૂતીનો વિચાર આપવો જોઈએ, કે કયા પ્રકારે આ બધી મજબૂતી હોય છે. નહીતર નામ માત્ર મુમુક્ષુતા હોય. વર્જન શબ્દ, વર્જન એટલે ત્યાગ, ઓલા આપણે ખાલી. સર્વ રાગ રસ વર્જનશીલ, રાગ વર્જનશીલ નથી લીધું, રાગ રસ વર્જનશીલ. લિપ્યતે સકલ કર્મ ભી એષ કર્મ મધ્ય પતિતો અપી તતો ન. અર્થ યતઃ જ્ઞાનવાન સ્વરસતો અપી સર્વ રાગ રસ વર્જનશીલ સ્યાત. જે કારણથી શુદ્ધ સ્વરૂપ અનુભવશીલ છે જે જીવ, તે જ્ઞાનવાનનો અર્થ. જ્ઞાનમાન એટલે જ્ઞાની, જ્ઞાની એટલે સમ્યક દ્રષ્ટિ. કેવો છે? કે શુદ્ધ સ્વરૂપ અનુભવશીલ છે. શુદ્ધ સ્વરૂપનો અનુભવ છે એમ ન લીધું, અનુભવશીલ લીધું, એક શીલ લીધું. શીલ, આમ શીલ શબ્દ રૂઢિગત પણ ચારિત્રમાં વપરાય છે, શીલ સંયમ પાળે છે. અને અહીંયા અર્થ થાય છે શીલ એટલે જેનો સહજ સ્વભાવ થઈ ગયો છે એવો. આપણે ટોટલ માં લઈએ પરસત્તા અવલંબનશીલ, સ્વસત્તા અવલંબનશીલ શબ્દ વાપરે છે ને, પરિણમનનો જેનો સહજ સ્વભાવ એવો થઈ ગયો છે. અહીંયા આવી સ્વભાવથી લઈએ કે શુદ્ધ સ્વરૂપને અનુભવવાનો પરિણામ સ્વભાવ જેનો થઈ ગયો છે એવો. એને વિકલ્પ નથી કરવો પડતો કે હું મારા સ્વરૂપને અનુભવું, પરદ્રવ્યને અને રાગને ન અનુભવવું, એવો વિકલ્પ નથી કરવો પડતો. જેનો સહજ પરિણામ સ્વભાવ પોતાના શુદ્ધ સ્વરૂપને અનુભવવાનો થઈ ગયો છે, સહેજે સહેજે અનુભવવા જ કરે છે, એવા જીવને જ્ઞાનવાન અથવા જ્ઞાની કહેવામાં આવે છે. કેવો અર્થ કર્યા છે રાજમલજીએ, એક શબ્દમાંથી અર્થ કેવા કાઢ્યા છે? કે જ્ઞાનવાન એટલે શું? કે શુદ્ધ સ્વરૂપ અનુભવશીલ છે જે જીવ, તે જ્ઞાનવાન છે. પરિણતિ થઈ ગઈ છે, શુદ્ધ સ્વરૂપને અનુભવ કરવાની પરિણતિ થઈ ગઈ છે. પરિણતિ તો એમને એમ તો થાય ને, કેટલો રસ રેડ્યો હોય તોય પરિણતિ થાય. કે અનંત કાળથી અનંત રસથી જે સંસારના પરિણામો કર્યા છે એની સંસાર પરિણતિ થઈ ગઈ છે. એ સંસાર પરિણતિ જેને તોડીને આત્મ પરિણતિ ઉત્પન્ન કરી છે. પરિણતિ બદલવી એ બહુ મોટી વાત છે. ઉપયોગમાં તો વિચાર કરે કે હું આત્મા છું, હું આત્મા છું એમ વિચાર કરતા કઈ આત્મા આત્મારૂપ પરિણામ નથી થતો. હું જ્ઞાનાનંદ સ્વરૂપ છું તો કઈ આનંદ આવતો નથી ને, તો કેમ તમારા સ્વરૂપને સ્મરણ કરું છું ને કેમ મારા પરિણામ એવા થતા નથી? પરિણતિ આડી આવે છે, અંદરમાં વિરુદ્ધ પરિણતિ છે, એવા પરિણામને નિષ્ફળ કરે છે. હવે કરવું શું? પરિણતિ તો થઈ ગઈ છે, જેટલા રસથી પરિણતિ થઈ છે તેનાથી અધિક રસથી આત્મભાવ ને આત્મભાવના થવી જોઈએ, કે જેનાથી એ પરિણતિ બંધાય. અધિક રસ આવવો જોઈએ, એવો રસ સમ્યક દર્શન થતા આવે છે. જ્યારે કોઈ પણ જીવને પોતાના આત્મ સ્વરૂપનું ભાવભાષણ થાય છે, એટલે બીજ જ્ઞાન ઉત્પન્ન થાય છે, એટલે સ્વરૂપ નિશ્ચય થાય છે. ત્યારે જેટલું મહિમાવંત સ્વરૂપ છે એટલું જ્ઞાનની અંદર ગ્રાહ્ય થાય છે, પહેલું પહેલું પ્રતિભાસે છે, એટલે એને ભાવભાષણ કહેવાય છે. પાકો નિશ્ચય થાય છે, યથાર્થ પર વિશ્વાસથી નિર્ણય થાય છે કે આવો જ છું, સ્પષ્ટ અનુભવાન છે પ્રતિથી, બીજું સંકેત એ પ્રકારના પરિણામમાં આવે છે. ત્યારે એને જેટલો આત્મા મહિમાવંત છે એટલો જ્ઞાનમાં ભાસો, અને એને લઈને એટલો મહિમા જ્ઞાનમાં આવ્યો, જેટલો મહિમા આવ્યો એવો અનંત મહિમાવંત હોવાથી એનો મહિમા અનંત મહિમાવંત પણે આવ્યો, તો એનો રસ એટલો જોરથી ઉત્પન્ન થાય કે એ સંસાર પરિણતિને તોડે છે. કેમ કે જીવનું સંસાર બળ સંસાર પરિણતિમાં રહ્યું છે. નહીંતર ઘણા જીવો તો દીક્ષા લઈ લે છે, બાહ્ય ત્યાગ કરીને સર્વસંગ પરિત્યાગી થઈ જાય છે, એને આત્મા કેમ પ્રાપ્ત થતો નથી? આત્મ પરિણતિ તોડ્યા વિના ત્યાગ કર્યો, બેકાર જશે, નિષ્ફળ જશે. આત્માના સમય સારા દે આટલા શાસ્ત્રો આખી જિંદગી વાંચ્યા, કંઠસ્થ થઈ ગયું સમય સાર ટીકા સાથે, સંસ્કૃત ટીકા સાથે કંઠસ્થ થયું છે. વર્ણિજીને ગણેશ પ્રસાદજી વર્ણિ આખો સમય સાર સંસ્કૃત ટીકા સાથે, બ્રાહ્મણ હતા પોતે, જૈન દર્શનમાં પ્રવેશ કર્યા પછી આખો સમય સાર સંસ્કૃત ટીકા સાથે કંઠસ્થ. તો જ્ઞાન થાય કે ન થાય, કે નહીં, આત્મ સ્વરૂપનો મહિમા આવે એટલા રસથી આવે કે સંસાર પરિણતિ તૂટી જાય એટલા રસથી આવે, ત્યારે સમ્યક દર્શન થાય. એ મહિમાના એક તબક્કે મહિમા વધતો 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 એટલો નિર્વિકલ્પ સ્વરૂપનો મહિમા વધે કે પોતે નિર્વિકલ્પ થઈ જાય. એક વખત એનો વિકલ્પની ધારા છે એ તૂટી જાય, એક વાર હાંકળ તૂટી કે બંધન તૂટ્યું, આખી હાંકળના બધા મકોડાને તોડવા ન પડે, એક જ મકોડો તોડો એટલે આખી હાંકળનું બંધન છૂટી જાય, કટકો થઈ ગયો એનો હાંકળનો. એકવાર વિકલ્પની ધારાની શૃંખલા નિર્વિકલ્પ શુદ્ધ ઉપયોગમાં થઈ, તીવ્ર આત્મરસને લીધે નિર્વિકલ્પ સ્વરૂપનું તીવ્ર આત્મરસ આવતા જે નિર્વિકલ્પ દશા થઈ ગયો, ત્યારથી પછી વિકલ્પની સ્થિતિમાં પણ એ પરિણતિ એમને એમ રહે છે, પછી વિકલ્પ ચાલુ થાય છે, પરિણતિ એમને એમ રહી જાય છે, ચાલુ રહી જાય છે. એટલે એ શુદ્ધ સ્વરૂપનો અનુભવશીલ કયો એને, એ પરિણતિ ચાલુ રહી સહજપણે તેને શુદ્ધ સ્વરૂપનો અનુભવશીલ છે એમ કહ્યું, આટલું એની અંદર છે. તે જે વિભાવ પરિણમન મટ્યું હોવાથી શુદ્ધતા રૂપે દ્રવ્ય પરિણમ્યું છે, ઠીક, શુદ્ધતા રૂપે પરિણામ પરિણમ્યું છે એમ ન કીધું, કેમ કે આખા આખું દ્રવ્ય છે એ પરિણમે છે એમ કે છે. જેમ કોઈ વૃક્ષ છે એ ફળ ફૂલે પાંગરી જાય છે, એટલા ફળ ફૂલ આવે એની અંદર, કે આખું વૃક્ષ પાંગરી ગયું એમ કહેવાય. એમ જે શુદ્ધ પરિણતિ થઈ, શુદ્ધ ઉપયોગ થયો, તો કે દ્રવ્ય શુદ્ધતા રૂપે પરિણમી ગયું છે, જે પોતાના સ્વરૂપે છે શુદ્ધતા રૂપે એવું જે પરિણમી ગયું છે, દ્રવ્યમાં ફેરફાર થઈ ગયો એમ કહે છે. તેથી જેટલા રાગ દ્વેષ મોહ પરિણામ રૂપ અનાદિના સંસ્કાર રસનો અર્થ કર્યો, અનાદિના સંસ્કાર કેમ કે પરિણતિ છે ને અનાદિની, તેનાથી રહે છે સ્વભાવ જેનો એવો છે. સર્વ રાગ રસ વર્જન વર્જનશીલ, અહીંયા શીલ શબ્દ વાપરે છે સંસ્કૃતમાં, સર્વ રાગ રસ વર્જનશીલ, જેટલા રાગ દ્વેષ મોહ પરિણામ રૂપના અનાદિના સંસ્કારની જે પરિણતિ હતી એ પરિણતિ છૂટી ગઈ. એટલે ઉપર ઉપરનો રાગ થાય છે નથી ગણાતો, એનું કારણ કે પરિણતિ છૂટી ગઈ છે, માટે જે પર્યાયો થાય છે ગણવામાં નથી આવતા. અત્યારે સંસાર પરિણતિ જામેલી છે તો હું આત્મા છું, હું આનંદ સ્વરૂપ છું, એ પર્યાયની ગણતરી કેટલી? કાંઈ નહીં. એનું ફળ શું? પરમાર્થ કાંઈ એનું ફળ નથી. જેમ અજ્ઞાન દશામાં એ પરિણામોનું, એ ચાલતા ભાવોનું કાંઈ ફળ નથી દેખાતું કે નથી હોતું, એ જ પ્રકારે જ્ઞાન દશામાં એથી ઉલટું છે. એના સંસારને લગતા જે પર્યાયો છે એ નકામા જાય છે, કેમ કે એની પરિણતિ આત્મ પરિણતિ છે. માટે અહીંયા આત્માને લગતા પરિણામો નકામા જાય છે, કેમ કે સંસાર પરિણતિ છે. માટે આનું પરિણતિનો કેટલો બળવાન પ્રભાવ છે. ફરીથી શુદ્ધ સ્વરૂપ જે કારણથી, એમ યતઃ જે કારણથી, એવું એક કારણ ઉપજાવ્યું છે, એ આખી લાઈન લીધી આપણે સ્વરૂપ નિશ્ચયથી માંડીને અનુભવ સુધીની. એ કારણથી શુદ્ધ સ્વરૂપ અનુભવશીલ છે જે જીવ, તેને વિભાવ પરિણમન મીઠું હોવાથી શુદ્ધતા રૂપે પરિણમું છે. હવે જે પરિણતિને ન સમજતો હોય જીવ, એને આ કળશનો અર્થ ન બેસે કે એને રાગનું વિભાવ પરિણામ કેવી રીતે મીઠું કહેવાય. હજી તો અવિરત સમય દ્રષ્ટિ છે, બધા પ્રકારના ઉદય છે, બધા પ્રકારના ભોગો ભોગ છે, અને ક્રિયા પણ છે ભોગો ભોગની. એને વિભાવ પરિણામ મીઠું છે કહેવું કેવી રીતે, ગણવું કેવી રીતે, સમજવું કેવી રીતે, માનવું કેવી રીતે, બેસે જ નહીં. જો પરિણતિ ન સમજાય તો જ્ઞાનીનો અંતરંગ ન સમજાય. આ તો હજી ક્ષોભ સમજવાની વાત છે, ઓળખવાનો વિષય તો એથી આગળ નથી, યોગ્યતા માગે છે. બુદ્ધિમાં સમજાય તો ચોખ્ખો વિરોધ ન આવે, બુદ્ધિગમ્ય વિરોધ ન આવે, પણ જ્યાં સુધી ઓળખે નહીં ત્યાં સુધી એ ઓખ સંજ્ઞામાં છે. આજે હા પાડશે ને કાલે ના પાડતી છે, એમ ન હોય આમ હોય. કોઈ વખત તો એક અર્થમાં પણ શબ્દ વપરાય છે, પણ પરિણતિ અને પરિણામમાં ફેરે છે કે પરિણતિ ઘણા રસથી ઉત્પન્ન થયેલી એક પ્રકારની ચાલુ રહેતી સ્થિતિ છે. કોઈ વાર પરિણામ એને અનુકૂળ પણ હોય ને કોઈ વાર એના પરિણામ એથી પરિણતિથી પ્રતિકૂળ પણ હોય. પરિણામમાં બે પ્રકાર ઉત્પન્ન થાય, પરિણતિ તો જે છે એ છે, અનાદિની સંસાર પરિણતિ છે, પણ તેને એને આત્મ પરિણતિ થવી જોઈએ. એટલે શું છે, પૂજ્ય બેનશ્રી બહુ સરસ એમ વાત કરતા, બીજું કાંઈ મુમુક્ષુને સંબંધ ન પડે એમ કે, પણ બીજું કાંઈ નહીં, એટલી ભાવના હોવી જોઈએ પોતાનું હિત કરવાની, ધર્મ પામવાની, એટલી ભાવના આવવી જોઈએ કે એની પરિણતિ થઈ જવી જોઈએ. એમ કે બોલે એવી રીતે કે પરિણતિ ઉપર વજન આપે છે એવું ન લાગે, એટલે જાય સાંભળનારને અંદરથી જાય. એમની શૈલી શું હતી બોલવાની, સામાન્ય બધું બોલે એવી રીતે બધું બોલી જાય, આ જગ્યાએ વજન છે એવી રીતે ટોન ઉપજાવે ને ન બોલે, શું સામાન્ય વાત કરતા હોય એમાં બોલી જાય. મુમુક્ષુને તો એવી ભાવના હોવી જોઈએ, એની પરિણતિ થઈ જવી જોઈએ. બહુ મોટી વાત છે, એવી એવા રસથી ભાવના આવવી જોઈએ કે એની પરિણતિ થાય. ઘણી વાર વાતમાં કરતા પરિણતિને કોઈ ચર્ચા ન કરે, પછી પરિણતિ શું છે એની કાંઈ ચર્ચા જ નહીં, પછી સાંભળી લે જાય અંદરથી. શું પરિણતિનો વિષય વિદ્વાનોમાં બહુ જ આવ્યો છે. આજે દિગંબરના જે વિદ્વાનો છે, સારા સારા વક્તાઓ છે, એ પરિણતિના વિષયથી એ જાણશે. નાની છે, ત્યાગી છે, ફલાણું છે, એ બધું જોવે. નાની છે તો શું ત્યાગ કર્યો છે, તમે કહો છો કે જ્ઞાની છે તો ત્યાગ શું કર્યો એ બતાવો, એમ કે ભાઈ એની પરિણતિથી ને જોવાનું છે, ત્યાગથી નથી જોવાનું, પણ એ ખબર જ નથી. પછી ત્યાગ જ્યાં જોવે ત્યાં ભાવ નો થાય, એને કાંઈ આટલું છેડ્યું છે, ઘણું સારું એટલું બધું છેડ્યું છે, એટલો બધો ત્યાગ છે તો તેને વંદન કરવા જોઈએ, એ ત્યાગને વંદન કરે. પરિણતિ તો સમજે નહીં કે અંદર પરિણતિ ઉલટી ચાલે છે, ત્યાગ કર્યો છે તો એ એનું શું કરશો, બારમાં ત્યાગ કર્યો અને પરિણતિ સંસારની ચાલતી હોય, પરિણતિમાં કાંઈ ફેર જ ન પડ્યો, એના દિને જે સંસ્કાર હોય એ જ રસને એ જ પરિણતિ હોય. આવે છે ને આમાં તો આપણે આનંદજીનું વચ્ચે ઘણું, દુર્બળ દેહને માસ ઉપવાસ જો છે માયા રંગ જોને, તો પણ ગર્ભ અનંતા લેશે બોલે બીજું અંગ જોને. શું હા, માસ ઉપવાસ હોય એટલે એનું શરીર અંગ તો દુર્બળ થઈ ગયું હોય, હા તો ઘટી જાય ને, એક મહિનો ખાય નહીં તો તો કે બીજા અંગમાંથી અવાજ આવશે કે આ તો હજી અનંત ગર્ભ લેવાનો છે, અનંત જન્મ મરણ કરવા વાળો છે. અંદરથી એવો અવાજ નીકળે છે કે કારણ શું, અંદરનો ફેરફાર કોઈ થયો નથી, બહારનો ફેરફાર કર્યો છે, અંદરનો ફેરફાર કોઈ થયો નથી. કૃપાળુભાઈ તો બહુ કાઠિયાવાડી ભાષામાં બોલે, આત્મા માયથી ફરવો જોઈએ એવા શબ્દો વાપરે. માયથી આત્મા, માયથી ગયો, અંદરથી ગયો, અંતરંગ ગયો. એ જ્યાં સુધી ફેરફાર ન થાય ત્યાં સુધી બધું નકામું થાય. જેટલા ધર્મ સાધન દેખાય એ બધા નકામા છે. સાર પર લીંપણો તેહ જાણો, એ આનંદજી ગાયું. સાર પર લીંપણો તેહ જાણો, સાર એટલે રાખ. રાખ પાથરી હોય એના પર ગાર લીપે, ગાર નીચે ક્યાં ચોટે, નીચે રાખ છે, પોપડો ઉખડી જવાનો. કેવી વાત કરે છે, યતઃ જ્ઞાનવાન સ્વરસતઃ, સ્વરસ્તનો અર્થ કર્યો કે પોતાના શુદ્ધતા રૂપે દ્રવ્ય પરિણમો છે. આત્મરસ પૂર્વક, સ્વરસ એટલે આત્મરસથી આખું દ્રવ્ય શુદ્ધતા રૂપે પરિણમો છે. અને એમ શુદ્ધતા રૂપે પરિણમો હોવાથી અશુદ્ધ વિભાવ પરિણમન એનો નાશ કર્યો છે. તેથી જેટલા રાગ દ્વેષ મોહ પરિણામ રૂપ અનાદિના જે સંસ્કાર, આ અનાદિના સંસ્કાર છે, તેનાથી રહિત છે સ્વભાવ, જેનો વર્જનશીલ શીલ એટલે સ્વભાવ, તેનાથી રહિત છે પરિણામનો સ્વભાવ એવો થઈ ગયો છે કે એની અંદર પરિણતિમાં કાંઈ રાગ દ્વેષ મોહ નથી. શુદ્ધ આત્મ પરિણતિ છે, આત્મકાર પરિણતિ છે. નાનીની આત્મ પરિણતિ આત્માકાર પરિણતિ હોવાથી એ પરિણતિના જે મુમુક્ષુને દર્શન થાય તે મુમુક્ષુને આત્મા ઓળખવાની યોગ્યતા થાય. કેમ કે જ્ઞાનીને ઓળખવું એ પહેલું સંકેત, અને એનાથી યોગ્યતા જે ઉત્પન્ન થઈને સ્વરૂપને ઓળખવું તે બીજું સંકેત, અને એ ઓળખાણપૂર્વક અનુભવ થવો એકાગ્ર થઈને એ ત્રીજું સંકેત પરમાર્થ. આ સીધો શોર્ટકટ છે. 751 પ્રમાણે, પત્ર 751 પ્રમાણે આ સીધો શોર્ટકટ છે. નિર્દરા અધિકારમાં પહેલું સંકેત સમજાવવું છે કુંદકુંદાચાર્યદેવને, નમ્રચંદ્રાચાર્યદેવને. છે જ્ઞાનીનો અધિકાર, મુમુક્ષુને પ્રયોજન કેટલું, પહેલું સંકેત પ્રગટ થાય એટલું. પહેલું થાય એ કારણથી, નિયમથી બીજું થાય. જ્ઞાનીને ઓળખે તે આત્માને ઓળખે, ઓળખે ને ઓળખે. એટલે તો સૌભાગ્યભાઈને કીધું કે તમને જે જ્ઞાનની પ્રાપ્તિ થઈ છે ત્યાર પછી આગળની દશા કા નથી, અમને નવાઈ લાગે છે તમારી. સ્વરૂપ નિશ્ચિત થવામાં ટાઈમ લાગ્યો છે અમને, 6-7 વર્ષ નીકળી ગયા. કૃપાળુદેવની ઓળખાણ થયા પછી 6-7 વર્ષ સુધી વિજ્ઞાનની પ્રાપ્તિ નથી થઈ. એટલે 471-472માં વિજ્ઞાનનો વિષય ઉપાડ્યો કે તમારી અંતરંગ જિજ્ઞાસા ઉત્પન્ન થવા અર્થે ચાઈને આ વાત આવી રીતે લખી છે કે મુખની વિશે સુધારસ પ્રગટ થાય છે. જો તમારી જિજ્ઞાસા, એ વાતની ચર્ચા ઉપડતા જિજ્ઞાસા બધે એટલા માટે વાત કરી છે, આગળની તમારી દશા કેમ ન દેખાતી. પાત્રતા ઘણી સારી, પણ એમનો જીવ કૃપાળુદેવમાં વળગીને રહેતો હતો. આત્મજ્ઞાન કરવું છે ને બીજ જ્ઞાન પ્રાપ્ત કરવું છે એ ભૂલી જતા હતા, એટલું બધું એમના પ્રત્યેનું એટેચમેન્ટ હતું. છેવટે મરણ પથારીમાં આવ્યા, એમણે તો વચન આપ્યું હતું અમે તમને આ ભાવમાં જ્ઞાન પ્રાપ્તિ કરાવશું. આ ભાવ પૂરો થવાની તૈયારી થઈ ગઈ, બધી ટ્રીટમેન્ટ આપી. 6-7-8 મહિના સુધી વિરોગના વિરહમાં લટકાવ્યા, એવા લટકાવ્યા, એવા લટકાવ્યા, એવા લટકાવ્યા કે પ્રાણ નીકળી જાય એવા. ખબર પડી કે હવે આ જીવી નહીં શકે. હાલો કહેવાય આવ્યા ઘરે સીતા, ઉપાડ્યા ઈડર. કેવો પ્રયોગ કર્યા છે વિજ્ઞાન ત્યાં ન બે વખત ઘરે, તો માંદા માંદા ઈડર સુધી લઈ ગયા એમને, ખાટે પડ્યા ત્યાં તો વૃદ્ધા અવસ્થા, સાત આઠ મહિનાથી ખાટલા વર્ષ માંગી તાવ ઉતરે નહીં એટલી નબળાઈ આવી ગયેલી. એક વૃદ્ધાવસ્થાની નબળાઈ, બીજી સાત આઠ મહિનાના તાવની નબળાઈ ઉપાડ્યા ત્યાં ડીલર સુધી. જુઓ, પાંચ દી ઘરે રહ્યા, ચાર પાંચ દી, પાંચ એક દિવસ ત્યાં રહ્યા, છૂટકો કરી નાખ્યો. અનંત જન્મ મરણનો નાશ, જા શરીરની નબળાઈ હતી, શરીરની નબળાઈ નબળાઈમાં રહી ગઈ ને આત્મામાં સબળાઈ આવી ગઈ, પુરુષાર્થ ઉપડી ગયો અનુભવ સુધીનો. એવી વાત છે, યોગ્યતા જોઈએ. યોગ્યતા બહુ મોટી વાત છે. જેટલા રાગ દ્વેષ મોહ પરિણામ રૂપ અનાદિના સંસ્કાર, તેનાથી રહે છે સ્વભાવ જેનો એવો છે. એવો જ્ઞાનવાન તો એવો છે, એનો સ્વભાવ બદલાઈ ગયો છે, પરિણામનો સ્વભાવ બદલાઈ ગયો છે. તો એશો કર્મ મધ્ય પતિતો અપી સકલમક કર્મ ભય ન લિપ્યતે. તે કારણથી સમ્યક દ્રષ્ટિ જીવ કર્મના ઉદયજનિત અનેક પ્રકારની ભોગ સામગ્રીમાં પીડ્યો છે. મધ્ય પતિત પીડ્યો છે, એમાં સામગ્રીની વચ્ચે પીડ્યો છે. શું અર્થાત? પંચેન્દ્રિય ભોગ સામગ્રી ભોગવે છે, સુખ દુઃખને પામે છે, એટલે થોડો હરખરોખ દેખાય છે. ઠીક, પરિણામમાં પરિણતિમાં પરિણામમાં અરક શોક દેખાય, રાજી થયેલો દેખાય, નારાજ થયેલો દેખાય. ઠીક, તો એ રંજાયમાન નથી, રંજિત રૂપ પરિણામ નથી એના, એમ કે છે. ઉપર વિષય સામગ્રીને ભોગવે છે, સુખ દુઃખને પામે છે, તથાપિ આઠે પ્રકારના છે જે જ્ઞાનના વર્ણાદિ કર્મ સકળ કર્મ ભય, તેમના વડે ન લિપ્ય તે લેપાતો નથી, બંધાતો નથી. જા આઠે કર્મ ને ના પાડી દીધી. મોહમાં ચારિત્રમોથી બંધાય છે કે નહીં, કે એને બંધાય છે એમ કેવું એમને ગમતું નથી. કેમ કે ખરેખર બંધાય છે એ વાત લાગુ પડતી નથી. પરિણામમાં ચીકણા પણ નથી, બંધ નહીં બંધ જેવો છે, એને શું ગણવું એમ કે છે. શું ચોખ્ખી વાત લખે છે ને, પણ આ ચારિત્ર મોહનો અલ્પ બંધ કેમ ન ગણવાય? કે જે વેપારમાં નફો ઘણો થયો હોય, નુકસાન નહીવત હોય, બેંકને લોન લીધું હોય ને વ્યાજ ભર્યું હોય, એટલું નુકસાન ખરું કે નહીં? તો કે પણ નફો કેટલો સીધો ને એ ક્યાં જોવો છો? જો આટલો નફો થતો હોય તેને અમે વ્યાજ ન ગણાય, ગણાય? લાખો નો નફો થતો હોય એમાં પાંચ પચીસ હજાર વ્યાજ ના ભર્યા હોય એને નુકસાન ગણાય? એને નુકસાન ગણે એ વેપાર કરી શકે નહીં. એવી રીતે નિર્જરા ઘણે છે અને અલ્પ બંધ છે, માટે અલ્પ બંધ ગણવામાં આવતો નથી. ઓવરઓલ નફો છે એને ગણો ને, કે જો ને એ નુકસાન જોવા જશો તો નફો નહીં દેખાય તમને. નફો નહીં દેખાય તો જ્ઞાનીનું પરિણામ તમને સમજાશે. જો તમે જ્ઞાનીના ચારિત્ર મોહના દોષ જુઓ અને એની શુદ્ધ પરિણતિ ન જુઓ તો જ્ઞાનીની ઓળખાણ કદી થાય નહીં. ઓળખાણ તો ન થાય, પણ દોષ જોવાથી ઉત્પન્ન થયેલી સ્વચ્છંદ છે એ મહાદોષ છે, એનું નુકસાન થાય. અને એ દોષ જોવાથી બહુમાન ટળીને અભક્તિના પરિણામ થાય, એનાથી જે દર્શન મોહ વધે એનું નુકસાન થાય. આમ થાય છે, આમ છે. મોક્ષના માટે તે કાયદો કર્યો, દોષ જોવા હોય તો તારા જોજે, બીજાના દોષ જોઈશ નહીં. દોષ જોવા હોય તો તારા પોતાના જો. એ ચાલતા પકડ તો એના ઉપર ઘા તો પડે, બાકી બીજાના દોષ જોઈશ તો એ ટેવથી તું જ્ઞાનીના પણ દોષ જ જોઈશ. અથવા તારાથી આગળ જે ઉત્કૃષ્ટ મોક્ષ હોય એના પણ દોષ દેખાશે તને, કેમ કે એ દ્રષ્ટિ થઈ જશે. વિગુણ દ્રષ્ટિથી વિરુદ્ધ છે, દોષ દ્રષ્ટિ છે, ગુણ દ્રષ્ટિથી વિરુદ્ધ છે, તો પોતાના દોષ દેખાશે નહીં, બીજાના ગુણ દેખાશે નહીં. તકલીફ શું થશે? પોતાના દોષ દેખાશે નહીં અને બીજાના ગુણ દેખાશે નહીં. આ તકલીફ ઊભી થશે. એમાં જ્ઞાનીના દોષ દેખાશે તો બહુ મોટું નુકસાન આવ્યું પડશે, વિરાજના થઈ જશે. પણ હવે લડાઈ કરે અને અનંતાનું મંદિર ગઈ છે એને સમજાય કેવી રીતે? લડાઈ કરે તો લડાય, પણ સામાન્ય માણસ ઝઘડો કરે, કયો તો કે જ્ઞાની કઈ ઝઘડા કરતા હશે? જ્ઞાની તો શાંત હોય, શું કે નાની હોય તો બધા શાંત હોય, આ તો ઝઘડા કરે છે. ઠીક, કેવી રીતે નક્કી કેવી રીતે કરે અનંતાનું મંદિર નથી ત્યાં? ઝઘડામાં ઉભેલો હોય એને નક્કી કેવી રીતે કરે કે અનંતાનું મંદિર નથી? કેવી રીતે નક્કી કરે? અનંતાનું મંદિરની જાત ઓળખાય કઈ બીજી રીતે? ચિકાશ પકડાય તો ઓળખાય, એવી તો કઈ ખબર પડતી નથી. ખરેખર તો અનંતાનું મંદિરની જાત તો ત્યાંથી છે. અપરમાર્થને પરમાર્થ કહે, શું? અને ધર્મને અધર્મ કહે, અધર્મને ધર્મ કહે, પરમાર્થને અપરમાર્થ કહે, ત્યાં અનંતનું મંદિર તો મુખ્યપણે છે. સંસાર પરિણામને અનંતનું મંદિર, સંસારના પરિણામ તો અનંતનું મંદિર નથી ગણવામાં આવ્યા કાંઈ, એ તો જ્ઞાનીનો હોય છે તો અનંતનું મંદિર એને લાગુ પડી જાય. ખોટી વાત છે, એ કાંઈ નથી અનંતનું મંદિરનો વિષય. શું કીધું? ભાવાર્થ આમ છે કે અંતરંગ ચીકણાપણું નથી, ગયો ઠીક, લુખા પરિણામ છે. અંતરંગમાં જે કઈ ચારિત્રમોના રાગ દ્વેષમો છે એમાં ચીકાશ વહી ગઈ છે, ચીકણા નથી. કેમ કે પરેશાન વિચારી છે ને, ચીકણા નથી. આટલો ક્રોધ આવ્યો બાહુબલીને, એક મુઠ્ઠી મારો ખલાસ, આમે બીજો કોઈ પ્રહાર નહીં કરી શકે. મુઠ્ઠી મારવાનો ક્રોધ આવ્યો અને કેસલો જ કર્યો કેવી રીતે? એવું કેમ થયું? આટલો બધો જોરથી ક્રોધ આવ્યો તો કે જોરથી આવ્યો તો પણ ચીકણો નહોતો, ખડનો ભડકો હતો. બોલવાતા વાર લાગે નહીં, કાગળ બેતર બોલવાઈ જાય, પણ લાકડું બળે તો એને ઝાડ ન હોય પણ એના કોલસાનો તા જાય, તાપ મટે નહીં. રોતો કરો છે, બે અગ્નિ છે, એક ખડનો ભડકો છે ને એક ખેરનો અંગારો છે. ખેરના લાકડા વપરાય છે ને આમાં રસોઈ બનાવે વરાની ત્યારે ખેરના લાકડા વાપરે. કેમ કે એનો તાપ રિયાઝ કરે, લાળ ગરમ રાખવી હોય તો ખાલી કોલ લાકડા ભલે ઉલવાઈ ગયેલા જેવા લાગે પણ એનો તાપ જાય નહીં. રાખવાડી હોય તો તાપ જાય નહીં, ફડફડ ફડફડ દેખાય પણ ઘડીકમાં એક સેકન્ડોમાં ખલાસ, રાખ થઈ જાય. એમ અંતરંગ ચીકણા પણ નથી. કેટલા શબ્દો વાપર્યા અહીંથી જુઓ તો, મમતારૂપ સ્વીકારપણાની પ્રાપ્તિ નથી, શું? એક રંજિત પરિણામરૂપ જે પ્રકાર છે તેનાથી ખાલી છે, શું? અંતરંગ રાગદ્વેષ મોહ ભાવ નથી, શું? પછી શુદ્ધતા રૂપે દ્રવ્ય પરિણમો છે, શુદ્ધ સ્વરૂપ અનુભવશીલ છે, એ અસ્તિથી લીધું. અને અહીંયા છે છેવટે લીધું કે ચીકણાપણું નથી, એને રાગની ચિકાશ અંદર માં નથી, ચિકાશ ચાલી ગઈ છે. લુખા પરિણામ છે, આગળ જ કહે છે લુખા પરિણામ છે. દુખા પરિણામ એટલે ક્યાંય ચોટતા નથી, અમારું મન ક્યાંય લાગતું નથી, અમારો ઉપયોગ ક્યાંય ચોટતો નથી, કેમ કે લુખા પરિણામ છે. રસ આવે નહીં, પણ પોતા પણ હોય એમાં જ રસ આવે ને, પારકામાં કોને રસ આવે? વેટ કરવા જેવી લાગે, વેટ કરીએ છીએ એવું લાગે, શું આવે છે? બધું વેટ કરીએ છીએ, આપણી જે કાંઈ પ્રવૃત્તિ છે એ બધી વેઠ જેવી છે. કેમ કે વેઠિયાને કાંઈ મળે નહીં, એમ અમે પ્રવૃત્તિ કરીશ પણ અમારા આત્મામાં કંઈ આવતું નથી, મળતું નથી અમને, લોકો શું કે ભાઈ પ્રવૃત્તિ કરે એટલે પૈસા મળ્યા ને, પણ હાથમાં આવ્યા એમ પૂછે છે. નાની ને અનુભવ થાય છે કે પૈસાનો નફો થયો એ આત્મામાં આવ્યો નથી, માટે અમારી પ્રવૃત્તિ તો વેઠરૂપ થઈ છે, આત્માને એનો ઉપયોગ નથી. એ બંને ક્રોસ 147 અને 148 149 બંને જ્ઞાન દશાના છે. રાગ રસ થી ખાલી છે અને અહીંયા રાગ રસ વર્જનશીલ છે, બંનેમાં રસ શબ્દ વાપર્યો છે. અને અસ્થિ લીધું જ્ઞાનમાં સ્વરસ, જ્ઞાની સ્વરસ વાળો છે, આત્મરસથી એની પરિણતિ તરબોળ છે, એના કારણે એને રાગ રસ ઉપજતો નથી. રાગ ઉપજે છે પણ રાગ રસ ઉપજતો નથી, આ ફરક છે. કેમ કે એક રસમાં બીજા રસનો અભાવ છે. જો રાગનો રસ જીવને હોય તો આત્મરસનો એમાં અભાવ છે, આત્માના અનુભવનો રસ હોય તો એમાં રાગ રસનો અભાવ છે, પછી રસ વગરનો રાગ ખાલી છે એમ કહે છે. કેમ કે પરિણામમાં શક્તિ રસ ઉપર છે, પરિણામ વિભાવિક હોય કે સ્વાભાવિક હોય એનો જે રસ છે એની તાકાત છે પરિણામની, પ્રગટ શક્તિ તો એ છે. તો રાગ છે પણ રસ વિનાનો રાગ છે, તો તે રાગની કેળ ભાંગી ગઈ છે, હવે એ રાગ શક્તિ કરી શકે એવો નથી, શક્તિથી બાંધી શકે એવો નથી જીવને, માટે જ્ઞાનીને અબંધ પરિણામ છે. એ 149 છે.